તારીખ 9/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 353-356 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 100
પત્રાંક 353 પાનું 324 અંબાલાલભાઈ મુમુક્ષુતાપૂર્વક લખેલું તમ વગેરેનો પત્ર પહોંચ્યું છે. બીજા પણ મુમુક્ષુઓ એ સાથે લખ્યો હશે પત્રમાં, વગેરે શબ્દ લીધા છે, તમે વગેરે પત્ર પહોંચ્યું છે. સમય માત્ર પણ અપ્રમદ્ધ ધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન છે, વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. મન પ્રવૃત્તિ કરે છે, અમે એનાથી જુદા પડેલા છીએ. મન ઉદય વર્તમાન સમયમાં ઉદયને અનુસરતી પ્રવૃત્તિ કરે છે, પણ અપ્રમત્ત ધારાએ નહીં વિસ્મરણ કરતું એવું છે. જે જ્ઞાન ધારા છે, જેમાં પુરુષાર્થ છે, સ્વરૂપની સાવધાની છે, એવું જે આંશિક પરિણમન છે એ એક મન છે. ઉદય બાજુ વળતું એક બીજું મન છે. તો એક બે ધારા છે એક પરિણામની અંદર વહેંચાયેલી. એટલે આત્માકાર ચિત્ત છે, આત્માકાર જ્ઞાન છે, અને એક ભિન્ન પડેલો અંશ છે તે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. હા, ત્યાં પરિણતિ છે. જે આત્માકાર મન છે એ પરિણતિ છે, અને આ બાજુ ઉદય બાજુ પણ થોડી પ્રવૃત્તિ થાય છે. એમ કે મન પ્રવૃત્તિ કરે છે, હું નથી પ્રવૃત્તિ કરતો એમ નહીં છે, પોતે ભણતા નથી ને, ભિન્ન પડે છે. મન પ્રવૃત્તિ ઉદયને અનુસરીને કરે છે, આ બાજુ આત્માકારતા વર્તે છે. એ છૂટો પડેલો અંશ છે, સ્વતંત્રપણે કામ કરે છે. એટલે તો ગુરુદેવ એના 6 કારકો લેતા હતા. એક સમયની પર્યાયના એ 6 કારકો વિભાવ અંશના, એક સમયની પર્યાયના નહીં, એક સમયની પર્યાયના વિભાવ અંશના કારકો જુદા. અને આત્માકાર જે પરિણામનો અંશ છે એના કારકો જુદા. કેમકે જો બંનેના એક કારકો હોય તો બંને એક થઈ જાય, અને આત્માના જો એક કારકો હોય તો આત્મા એના સ્વામી થઈ જાય. તો આત્માને, હા, બહુ સુંદર અહીંયા છે. એટલે આત્મા એનો જો સ્વામી થાય તો ભિન્ન પડવાનો પ્રશ્ન રહેતો નથી. પ્રમાણનું જ્ઞાન કરવું એક વાત છે, અને પ્રયોજન સાધવું બીજી વાત છે. પ્રમાણના જ્ઞાન કરવામાં એમ કહેવાય કે આત્માનું પરિણામ ગમે તેવું હોય, પદાર્થને 6 ગુણ રૂપકારકો છે, એવા 6 ગુણ કોઈ પર્યાય નથી. એ પદાર્થને સમજવા માટે, પદાર્થના બંધારણને સમજવા માટે એ વાત છે. પણ જ્યારે પ્રયોજન સાધનું છે ત્યારે તો જે આત્માના પરિણામમાંથી વિભાવ અંશ ઉત્પન્ન થયો એનું સ્વામિત્વ રાખીને કોઈ જીવ સાધક દશામાં પ્રવેશ ન કરી શકે. અનાદિથી એનું સ્વામિત્વ છે, અને એનું સ્વામિત્વ છોડે ત્યારે જ સાધક દશા સંપ્રાપ્ત થાય છે, ત્યાં સુધી નહીં. એટલે એ સ્વામિત્વ છોડવું હોય તો એ છોડવાની જેટલી હદ છે એ હદે જવું પડે. એનો કરનારો કોણ? સમયસારમાં તો ધડાકો જ કર્યો કુંદમુંડાચાર્ય દેવે કે એનો કરનારો પુદ્ગલ એ પૂજગળ સ્વભાવ અનુસાર હોવાથી, પૂજગળને અનુસરતો અંશ હોવાથી ચૈતન્ય, અને પૂજગળની પ્રકૃતિ સાથે એના સ્વાદનો મેળ હોવાથી એ તો પૂજગળ જનિત જ અમે કહી દઈએ છીએ. ભલે ચૈતન્ય વિકાર છે તો પણ એને સીધા પૂજગળમાં નાખે છે એનું કારણ. એ વાત તો પ્રત્યક્ષ મેળ ખાતી નથી, કે જે ચૈતન્યના પરિણામનો અંશ છે. પછી વિકારી અવિકારી બીજો વાત છે, એ તો ચૈતન્ય છે, છતાં એને પૂજગળનો કહેવામાં વાંધો નથી. તો જો એને પૂજગળનો કહેવામાં વાંધો નથી તો એના કારકો ભિન્ન કહેવામાં પણ વાંધો હોવાનો પ્રશ્ન રહેતો નથી. જો પૂજગળના છે તો પૂજગળના કારકો પૂજગળના છે, ને ચૈતન્યના કારકો ચૈતન્યના છે, એ તો સીધી વાત છે. એટલે ભિન્નતાનું પ્રયોજન સાધવાની વાત છે. સિદ્ધ દશામાં જ્યાં પ્રયોજન સાધવાનું નથી ત્યાં તો વાણી પણ નથી, વાત પણ નથી. જ્યાં પ્રયોજન સાધવાનું છે ત્યાં તો દશા બીજી ઊભી છે. એ દશાને તોડવા માટે, એ દશાને નાશ કરવા માટે, મિથ્યાત્વ અને અજ્ઞાનનો નાશ કરવા માટે અને વિભાવનો અભાવ કરવા માટે જેટલું જોર થઈ શકે એટલું કરવું જોઈએ. એમાં એક તર્ક એવો આવે છે કે ભાઈ બંધારણને તોડીને કઈ વાત કરાય, પણ બંધારણને તોડીને તો આ સિવાય પણ ઘણી વાતો છે. ભગવાનની ભક્તિમાં બંધારણ ક્યાં સચવાશે? ભગવાન તારણહાર છે, ભગવાનને તારણહાર કહેવા પડે છે. આપ તીર્થંકર છો, તીર્થના કરતા છો, તીર્થના કરતા ભગવાન છે. ભગવાન તો પોતાના સ્વરૂપ પરિણામના કરતા છે. અમારા તારણહાર છો, ચરણાનો યોગ મને જોઈને ચાલે, બંધારણ ક્યાં સચવાશે? પણ એ બંધારણનો પ્રશ્ન બંધારણના સ્થાને ઉચિત છે. બંધારણ સિવાયનું પ્રકરણ ચાલતું હોય ત્યારે વચ્ચે બંધારણનો પ્રશ્ન ઉચિત જ નથી, કેમ કે ત્યાં એ વિષય ચાલતો નથી, એ વાત ચાલતી નથી, એ વાત કહેવી નથી, એ વાત કહેવાનો ઉદ્દેશ નથી. કોઈ પણ કથનમાં, તે કથનમાં કયો ઉદ્દેશ રહેલો છે અને તે ઉદ્દેશ આત્માને હિતકારી છે કે નહીં, એ પ્રકારે કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. એટલે જ્યાં જ્યાં શાસ્ત્ર અધ્યયનની વાત શાસ્ત્રમાં આવે છે, શાસ્ત્ર અધ્યયનની વાત પણ શાસ્ત્રમાં આવે છે, ત્યારે એક વિશેષણ લગાડે છે શાસ્ત્રકાર, કે સમ્યક પ્રકારે શાસ્ત્રનું અવગાહન કરવું. સમ્યક પ્રકાર એવું વિશેષણ લગાડે છે. શાસ્ત્રનું અધ્યયન કરવું એમ નહીં, એ તો ઘણા વાંચે બોખે ગમે એ ધારણા કરે એમ નહીં, સમ્યક પ્રકારે શાસ્ત્રનું અવગાહન કરવું. સમ્યક પ્રકાર શું છે? કે જીવ જેમ પોતાના સ્વરૂપ સન્મુખ થાય અને પોતાનું નિજ હિત સાધે, એ એક જ ઉદ્દેશથી શાસ્ત્રનું અધ્યયન થાય અને એ એક જ ઉદ્દેશથી સર્વકથન વર્ધકટ અર્થઘટન કરવું યોગ્ય છે, અને બીજી કોઈ રીતે કોઈ વચનોનું અર્થઘટન કરવું યોગ્ય નથી. આ એ સમ્યક પ્રકાર છે એનો. બે જગ્યાએ મન લીધું છે, જો ત્રણ તો પ્રશ્ન ઉઠે. એક બાજુ પોતે એમ લખે છે કે અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું આત્માકાર મન, આત્માકાર મન તે સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. આત્માકાર છે ને ઉદય પ્રમાણે કેમ પ્રવૃત્તિ કરે? કે ત્યાં બે ભાગ છે, એક એક પરિણામ અંશના એક સમયની પર્યાયના બે ભાગ છે. એક અંશ આત્માકાર છે, એક અંશ ઉદયને અનુસરે છે. અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે એવી રીતે ઉદય પ્રમાણે જે પ્રવૃત્તિમાં જે કોઈ પણ પ્રકારે વર્તવાનું થાય છે તેનું કારણ પૂર્વે નિમંત્રણ કરવામાં આવેલો એ ઉદય છે, અમારી એ બાજુની પ્રયત્ન દશા નથી એમ કહે છે. અમે પ્રયત્નથી એ બાજુ જતા નથી, પ્રયત્નથી તો અમે આત્મા બાજુ જઈએ છીએ. એટલે પૂર્વે જે નિબંધન કરેલો કર્મનો ઉદય છે એને કારણે એટલી પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિ થવાનું આટલું જ કારણ છે, અમારું કારણ નથી. સમય સારનો કરતા કર્મ અધિકાર આવી ગયો આખો. એવી પદ્ધતિ લીધી છે અહીંથી, જે સમયસારની પદ્ધતિ છે ને એવી પદ્ધતિ લીધી છે. 327માં પાને છે, 262માં છેલ્લી લીટી છે ને, એટલે 3 લીટી છોડીને 4th લીટી ઉપરથી 327 પાનો પત્રાંક 362માં ઉપરથી 4th લીટી. ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહમ પ્રત્યે જે બુદ્ધિ તે વિલય પામે છે. અન્ય ભાવ એટલે રાગાદી ભાવ. રાગાદી ભાવનું હું કરતા છું એવું હું પણાનું રાગાદી પરિણામમાં પરિણમન છે એ પ્રકાર ખલાસ થઈ જાય છે, વિલય પામે છે એટલે વિનાશ થઈ જાય છે. ત્યારે એ આત્માને ખરું આત્મભાન વર્તે છે એમ ગણાય. આત્મજ્ઞાનીને આત્મભાન હોય ત્યારે રાગ ન થાય એમ નથી. રાગ થાય ખરો, પણ હું કરું છું એવો અનુભવ ન થાય. જ્ઞાનીને રાગ થાય ખરો, રાગ થાય, દ્વેષ થાય, મોહ થાય, ક્રોધ થાય, લોભ થાય, બધા ચારિત્રના પ્રકૃતિના બધા પરિણામ એ થાય છે ખરા, પણ હું કરું છું એવો અનુભવ એને નથી થતો. આ એક વિશિષ્ટતા છે અથવા વિલક્ષણતા છે જ્ઞાનીના પરિણમનની, એ આ પ્રકારની છે. એ નિર્દેશ એમણે 362માં કર્યો છે. એ કર્તા કર્મનો અધિકાર લઈ લીધો છે. એ જ્ઞાની રાગાદીનો કરતા નથી, અન્ય ભાવનો હું કરતા નથી એવો બોધ પરિણમેલો છે. ત્યાં સ્વરૂપ બોધ છે કે જે સ્વરૂપ રાગાદી રૂપ પરિણામ કરવા માટે સર્વથા અસંભવ અને અશક્યપણું જેમાં રહેલું છે એવું જેનું સ્વરૂપ છે પોતાનું, એનો બોધ પોતાને વર્તે છે કે હું આવો છું. ત્યાં તર્ક તો કરી શકાય કે જીવ દોષ કરીને ના કેમ પડાય, જ્ઞાની તો અપ્રમાણિક થઈ ગયા. તો પછી ક્રોધ પોતે કરે છે, રાગ પોતે કરે છે, વિકલ્પ કરતા બીજાને પણ દેખાય એવી રીતે વિકલ્પ કરે છે બુદ્ધિપૂર્વક. પછી પ્રમાણિકતાનો સવાલ, તર્ક ઉભો કરી શકાય કે નહીં? લડાઈ કરે છે 6 ખંડ જીતવાની, તો એ તર્ક કરાય કે ન કરાય કે નહીં? અસ્થાને છે એ વાત. ત્યાં એ ન્યાય ત્યાં લાગુ નથી થઈ શકતો, કેમ કે જે ભિન્ન પડ્યા એવું જે એમના સ્વરૂપમાં પારમાર્થિક પરિણમન છે એને વજન આપવું છે તારે, કે ચારિત્ર મૂળનો અંશ વિભાવિત ઉત્પન્ન થયો એને વજન આપવું છે તારે? કોને વજન આપવું છે? કોને વજન કોને આપવું છે? અથવા વજનદાર કોણ છે બેમાં? ભિન્ન પડ્યો એ વાત, એ પરિણમન વજનદાર છે, મહત્વ વાળું છે, કે અલ્પ રાગાંશ થયો એ પરિણમન મહત્વ વાળું છે? શું મહત્વ શેનું છે? જેનું મહત્વ હોય એનું મહત્વ આપવું જોઈએ, સીધી વાત છે. લોકો પણ એવું તો સમજે છે કે એક માણસે એક પ્રસંગ ચાલતો હોય એમાં લાખો રૂપિયાનું દાન દઈ દીધું, એ માણસ નાની મોટી ઘણી વાતમાં ક્યાંક 5-10 રૂપિયા લખાવો ચૂકાઈ જાય. બધા સામાન્ય માણસો લખાવે કે અમારા 10 રૂપિયા લખજો, અમારા 5 રૂપિયા લખજો, અમારા 11 રૂપિયા લખજો, એને ખ્યાલ બાર ગયો અથવા વિકલ્પ જ ન આવ્યો તો પછી એની ટીકા કરે. જેણે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા એને અહીંયા કેમ 10 ન આવ્યા, 5 કેમ ન અહીંયા આવ્યા, એની ટીકા થાય કરે. અને કોઈ કરે તો શું કહે એને, ભાઈ તમને ખબર નથી હવે એ ચર્ચા તમે કરો છો એ નકામી છે, અત્યારે શું કહે તમને આખી વાતની ખબર નથી, 5-10 એના માટે હિસાબ કરવાનો સવાલ નથી, એને લાખો સમર્પણ કરી દીધેલા છે. કે ના ભજન તો જેનું અપાતું હોય એનું અપાય, જેનું આપવા યોગ્ય હોય એનું અપાય કે ન આપવા યોગ્ય હોય એનું અપાય, વિવેકનો વિષય છે. એટલે જ્ઞાની પણ પોતે કરતા નહીં હોવાથી અને કરતાપણાનો અનુભવ પણ પોતે નહીં કરતો હોવાથી જે કાંઈ કોઈ પણ પ્રકારે ઉદયમાં વર્તાય છે તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો તે ઉદય છે, અમે એના કરતા હતા નથી એ ઉદયને કારણે થાય છે, પૂર્વકર્મનું કારણ છે અમારું કારણ નથી. એવી જે પ્રવૃત્તિ થાય છે એમાં પૂર્વકર્મનું કારણ છે, અમારું એમાં કારણ નથી, એમ જોયે છે. અને કારણ કે તે ઉદયને વિશે પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી, વિતરાગ ભાવ છે, છૂટા પડ્યા છે. એનો અર્થ એ છે પ્રીતિ તો નથી જ, પણ પ્રીતિ એ નથી ને અપ્રીતિ એ નથી, એવો એક જે વિતરાગ ભાવ છે એ વિતરાગ ભાવે એ ઉદયને જોવે છે, વિતરાગ ભાવે એ રાગાદીને પણ જોવે છે. રાગનો અંશ છે એને વિતરાગ ભાવે જ્ઞાનનું જ્ઞેય કરે છે, પ્રવૃત્તિને પણ જ્ઞાનનું જ્ઞેય કરી જાય છે. એટલે તે ઉદયને વિશે પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી, જ્ઞાતા દ્રષ્ટા છે, સમતા છે, સમપણું છે, સરખું છે, બધું સરખું છે, ઇષ્ટ અને અનિષ્ટ બંને પ્રકારના ત્યાં ભાવ નથી, કરવા યોગ્ય પણ એમ જ છે અને એમ જ કરવા યોગ્ય છે. એટલે પોતાના પરિણામની વાત લખે છે તો એમ લખે છે કે કરવા યોગ્ય પણ એમ જ છે, પ્રીતિ અપ્રીતિ રહિત જે સંભાવના પરિણામ છે એ જ કરવા યોગ્ય છે. અને એ રીતે અમે પરિણમી રહ્યા છીએ. તમારો પત્ર લક્ષમાં છે, પત્ર લક્ષમાં છે એટલે કોઈ એ સંબંધીનો વિષય ચર્ચ્યો હશે તો એ વાત ખ્યાલમાં છે, પણ એની ચર્ચાઈ કરતા નથી. કોઈ વાત લખી હશે એની ચર્ચાઈ નથી કરતા. એનો અર્થ એમ છે કે અમે જે અત્યારે કહેવા માંગીએ છીએ એના ઉપર તમે ધ્યાન આપો, તમારી વાતને ગૌણ કરો, છોડી દો. હમણાં જે કહેવા માંગીએ છીએ એના ઉપર લક્ષ આપો તો તમને જ્ઞાન દશા શું, આત્મજ્ઞાન શું, સમ્યક્ત્વ શું એ સમજાશે, સમ્યકપણું સમજાશે. ત્રણસો 53માં પોતાના સ્વાભાવિક અને વિભાવિક બંને પરિણામોની એક સાથે વાત કરી છે અને બહુ પદ્ધતિસર વાત કરી છે. 353 થયો. પ્રશ્ન બંધારણનો છે કે પ્રશ્ન કથનની શૈલીનો છે? વાસ્તવિકતા એટલે બંનેમાં વાસ્તવિકતા છે કોઈ ને કોઈ પ્રકારની. તમારો પૂછવાનો દ્રષ્ટિકોણ કયો છે? ધ્રુવમાં તો 6 ગુણ જ છે, કર્તા ગુણ, કર્મ ગુણ, શક્તિ છે. જેમ જ્ઞાન શક્તિ છે એમ 6 પ્રકારની શક્તિ છે ધ્રુવમાં તો. કર્તાપણાનો ગુણ છે, કર્મપણાનો ગુણ છે, 6 કારકો ત્યાં તો ગુણ સ્વરૂપે છે. પણ પર્યાયને 6 કારકો સ્વતંત્ર છે એના, એમ ગુરુદેવ નિરૂપણ કરતા હતા. ત્યારે બંધારણની દ્રષ્ટિએ એ વાત બંધ બેસતી નથી આવતી. તો એ કેમ કે પર્યાયને તો ગુણ હોય નહીં, પદાર્થ ને ગુણ હોય, પર્યાય ને ગુણ ના હોય, ગુણ ને ગુણ ના હોય, બીજો છતાં પણ અહીંયા એમ કહે છે કે આત્માકાર મન છે, વાત તો અહીંથી નીકળી છે કે આત્માકાર જે મન તે વર્તમાન ઉદય સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. અમારું મન તો આત્માકાર છે, છતાં પણ એનો એક અંશ વર્તમાન સમયમાં ઉદય પ્રમાણે પણ પ્રવૃત્તિ કરે છે. જો મન ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તો હું નથી કરતો એમ કહે છે. એટલા માટે પાછો પત્ર વાંચ્યો 362માં કે અન્ય ભાવનો હું અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થાય છે. આત્મજ્ઞાન થતાં, આત્મભાન થતાં અન્ય ભાવનો હું કરતા નથી એવો બોધ ઉત્પન્ન થાય છે, એવો અનુભવ રહે છે. બોધ ઉત્પન્ન થાય છે એટલે એવો અનુભવ રહે છે સાક્ષાત કે હું નથી કરતો, મન પ્રવૃત્તિ કરે છે, હું નથી કરતો, હું જુદો ને મન જુદું એમ કે છે. તો કે મન જુદું કે તદ્દન જુદું સ્વતંત્ર, એના છે કારકો જુદા, એ વિભાવ અંશના છે કારકો જુદા. કેમ કે કાર્ય છે ને, એ કાર્ય છે, વર્તે છે ને, પ્રવૃત્તિ કરે છે, કાર્ય કરે છે, તો કારક વિના તો કોઈ પ્રવૃત્તિ હોય નહીં, માટે એના કારકો જુદા. એ વગર ભિન્ન પડી શકાય નહીં, એ વગર એની ગૌણ તારીએ નહીં. મનની સાથે જોડાયેલો આત્માનો ભાવ, તેને ભાવ મન કહે છે. ભાવ મન ને દ્રવ્ય મન, દ્રવ્ય મન તો જળ છે, આઠ પાંખડીના કમળના આકારે કુદગળ ની રચના છે સૂક્ષ્મ પરમાણુની. ભાવ મન છે તે તેની સાથે જોડાયેલો જીવનો પર્યાય છે. એમ દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિય બે હોય છે એક જીવને. તો અહીંયા એમ કહે છે કે એ જે ભાવમન છે એ ઉદય સમય ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. જેવો કર્મનો ઉદય આવે છે એની સાથે જોડાય છે. હા, પોતાના સ્વરૂપથી ભિન્ન કહી દીધું, કેમ કે વિભાવંશ છે ને, એટલે અન્ય ભાવ કરી દીધો એને. અન્ય ભાવ છે, અન્ય ભાવ છે, મારો ભાવ નહીં. ઇન્દ્રિયાધીન વર્તે છે, ઉદયાધીન વર્તે છે, ઇન્દ્રિયાધીન વર્તે છે, એટલે એની એની વર્તના સ્વતંત્ર છે. હું એનો કરતા નહીં, હું એનો કાર્યતા નહીં. નિયમસારમાં પાંચ રત્નની ગાથા છે એના ઉપર. હું કરતા નહીં, કાર્યતા નહીં, થાય એનો હું અનુમંતા પણ નહીં, એમ કરીને પાંચ ગાથા ઉતારી છે. હા, પંચરત્ન એ ભિન્નતા ઉપર વાત છે. આખે ભિન્નતા એટલે સારી રીતે ભિન્નતા અનુભવ કરે છે, સરખી રીતે ભિન્નતા અનુભવ કરે છે, અને જરા પણ એ એ અંશમાં પોતાપણું ભેળવતા નથી. એવા વિભાવ અંશમાં જરાય પોતાપણું ભેળવતા નથી. અને પ્રત્યક્ષ બોધ છે કે હું તો એમને એમ રહું છું, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે રહેતો એવો હું, હું એમ જ રહું છું. આ ત્યાં કરે છે, હું કરતો ફરતો નથી, એને ત્યાં કરે છે પણ હું કરતો નથી. એ રીતે સંભાવ છે. પત્ર લક્ષમાં છે, પછી પત્રનો વિષય એમાં તો મળે જ નહીં, કેમ કે તો વિવિધ ખોલતા નથી પોતે. 353 થયો, 354. દ્રવ્યમન તો એક કુદગળની રચના છે, જેમાં કાન છે, આંખ છે, નાક છે, એમ એક કુદગળની રચના છે. આ સ્થૂળ પરમાણુની છે એટલે ખ્યાલમાં આવે છે કે આ કાન દેખાય છે, ઓનું સૂક્ષ્મ પરમાણુ છે એટલે મન દેખાતું નથી. હા, પૂર્વકર્મના ફળ સ્વરૂપે છે, ફળ સ્વરૂપે છે. આખું શરીર, શરીર પોતે નો કર્મ છે. નો કર્મ કયો કે પૂર્વકર્મનું ફળ કયો, એક જ વાત છે. એટલે તો શરીરનો અવયવ છે ને, શરીરનો અવયવ છે. એ તો સૂક્ષ્મ પર્યાય છે માટે નથી દેખાતી. જેમ કર્મના પરમાણુની સૂક્ષ્મ પર્યાય છે તો એ નથી દેખાતી. કર્મના પરમાણુ નથી દેખાતા, તેજસના પરમાણુ નથી દેખાતા. કર્મણ તેજસ બીજા છૂટા પુગળ એક પરમાણુ હોય તો પણ સૂક્ષ્મ પર્યાય હોય એટલે નથી દેખાતો. તો દ્રવ્ય મન પડ્યું રહે. જેમ અત્યારે આપણે આંખથી જોઈએ તો કાન પડ્યો રહીએ, કાનથી સાંભળીએ ત્યારે આંખનો ડોળો પડ્યો રહીએ. ગંધ ઉપર ઉપયોગ મૂકીએ તો દ્રવ્યેન્દ્રિયનો ઉપયોગ છે કે નાકથી સૂંઘ્યું, પણ જ્યારે માણસ જોવે છે સાંભળે છે ત્યારે નાક એમને પડ્યું છે. સ્વતંત્ર એટલે પોતપોતાનો વિષય છે, અને પાંચેય ઇન્દ્રિયના દ્રવ્યેન્દ્રિય સાથે ભાવની પ્રવૃત્તિ હોય તે ભાવેન્દ્રિયની, ત્યારે સંગની પંચેન્દ્રિયને મન સાથે સાથે છઠ્ઠો જોડાઈ જાય છે. એ પાછું મન વગર પરિણામ નથી કરતો. મન અને બીજી ઇન્દ્રિય બંનેનો સાથે કામ ચાલે છે. મન થોડો વિશેષ વિચાર કરે છે એના ઉપર. એટલે મતિ જ્ઞાન કાળે ક્રમથી કામ થાય છે બે ઇન્દ્રિય. મતિ જ્ઞાન કાળે આ પાંચ ઇન્દ્રિય કામ કરે છે, અને શ્રુત જ્ઞાનમાં મન કામ કરે છે. એ મતિપૂર્વક શ્રુત થાય છે. ત્રણસો ને છમાં સુભાગભાઈ ઉપરનો પત્ર છે. પ્રશ્નો બે કર્યા છે. સંકિતની ફરસ ના થઈ ત્યારે ગણાય કેવી દશા વર્તતી હોય એ વિશેનો અનુભવ કરીને લખશો. હવે સમ્યક દર્શન ઉપર પ્રશ્ન શરૂ કર્યો છે સુભાગભાઈનો, કે સંકિતની ફરસ ના થઈ ક્યારે ગણાય. ફરસના એટલે સ્પર્શના, કાઠિયાવાડી ભાષામાં એને ફરસના કહે છે. સ્પર્શના, સ્પર્શનું એટલે પ્રાપ્ત થવું. સ્પર્શનું એટલે અડીને મૂકી દેવું એમ નહીં, સ્પર્શનું એટલે પ્રાપ્ત થવું. સમ્યક પ્રાપ્ત થયું ક્યારે ગણાય, અને ત્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે કેવી દશા વર્તતી હોય એ વિશેનો અનુભવ કરીને લખશો. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું. ફલાણું પુસ્તક વાંચીને જવાબ લખજો એમ નથી કહ્યો, અનુભવ કરીને
લખજો.
પદ્ધતિ અનુભવ પદ્ધતિ છે શ્રીમદજીની અને દીપચંદજી. અનુભવ પ્રકાશ કથન પદ્ધતિ એકદમ અનુભવ પ્રધાન છે, એવું રાજમલજીની અનુભવ પ્રધાનતા ગણી છે કથન પદ્ધતિમાં. અનુભવ કરીને લખશો એટલે શું કે એવા અનુભવ સંબંધીનો પ્રયત્ન કરશો ત્યારે એ વાત તમને સમજાશે. ઠીક છે, એ પ્રશ્ન સારો છે. જરા ચોખવટ કરીએ એમાં કે સામાન્ય રીતે આપણે લોકો એમ સમજીએ છીએ કે આ શાસ્ત્ર વાંચીએ, સાંભળીએ અને વિચારીએ અને આપણને નકાર ન આવે અને હકાર આવે ત્યારે આપણને સમજાઈ ગયું છે એમ આપણે સમજીએ છીએ. પણ એ ખરી સમજણ નથી. શાસ્ત્રના આધારે, શબ્દના આધારે જે કાંઈ જ્ઞાન થાય છે એ પરલક્ષી જ્ઞાન છે. શાસ્ત્ર પણ એમ કહે છે કે પરલક્ષી જ્ઞાન છે. તો કે જ્ઞાન ખરેખર કેવી રીતે થવું જોઈએ, કે જ્ઞાન ખરેખર જે તે વાત છે તેના અનુભવનો પ્રયત્ન કરતા સમજમાં આવે ત્યારે એ વાત સમજાણી કહેવાય, અને એ પ્રયત્ન સફળ થાય ત્યારે એનું અનુભવ જ્ઞાન થઈ ગયું કહેવાય. સમજણ અને જ્ઞાન વચ્ચેનો ફેર શું? કે જે અનુભવથી સિદ્ધ થાય તેને તો જ્ઞાન કહીએ, કેમ કે અનુભવ જ્ઞાન છે. પણ એ અનુભવ કરવા જતા જે પ્રયત્ન શરૂ થાય ત્યારે વાત જે સમજાય ત્યારે એને સમજણ આવી કહેવાય. શું પ્રયોગમાં મૂકે ત્યારે એની સમજણ આવે છે. એટલે સમજણ ખરેખર પ્રયોગ કાળે થાય છે, એ પહેલા ખરેખર સમજણ નથી થતી. આ સમજણનો પ્રકરણ છે. છે જ્ઞાન નહીં પર્યાય, પણ જ્ઞાન એટલે હજી અજ્ઞાન છે. પણ અજ્ઞાન જ્યારે પલટો મારે છે, અજ્ઞાન પલટો મારીને જ્ઞાન થાય છે ત્યારે જે પર્યાયની ફેરબદલી થાય છે, અજ્ઞાનમાંથી જ્ઞાન થાય. કેમ કે લોકો પ્રશ્ન કરે છે કે અમે રહ્યા અનાદિના અજ્ઞાની, જ્ઞાની તો બધું સમજવું કરી શકે, અમે અજ્ઞાની, અમને ક્યાંથી એમ થાય? કપવું પડે ભાઈ, તને પણ થાય એવી કોઈ પરિસ્થિતિ છે ખરી વચ્ચેની, અને તે આ પ્રયોગ. આપણે દાખલો લઈએ કે માતા એની દીકરીને સમજાવે કે જો રોટલી કેમ થાય હું તને સમજાવું, કે આ ઘઉંને રોટલી બનાવવી તો ઘઉંને દળાવવા જોઈએ, એનો લોટ કરવો જોઈએ. લોટ પણ રોટલીનો લોટ જેટલા પ્રમાણમાં ઝીણો હોવો જોઈએ એટલું તને ખબર પડવી જોઈએ, કેમ કે એમાં જાડો પણ દળાય અને મેંદો પણ થાય, મેંદો થાય એટલો ઝીણો પણ નહીં, એટલી ફાઇન મેશ નહીં. શું તેમ જાડો કરકરો પણ નહીં રોટલીના પ્રમાણમાં. આ એને દેખાડી દે, જો બરાબર હાથેથી સ્પર્શ કરીને નક્કી કર કે આ કેટલો ઝીણો છે, એટલે કેટલો જાડો નથી ને કેટલો વધારે ઝીણો નથી એનું ચોક્કસ પ્રમાણ. તો એ અનુભવ જ્ઞાનથી નક્કી કરવું પડે છે. જોઈ લઈએ લોટને, તપાસી લઈએ, પછી કે એની અંદર પાણી અને તેલનું મોણ નાખી અને એને ટૂંપીને કણિકનો પિંડલો કરવો પડે છે. તો એને પોતાના હાથે તારા હાથે કરે એમ કે તું જોવસ તો એ કઈ આવડી ગયું ન ગણે. મિત્ર, એ એક તો જ્ઞાન જ છે કે બરાબર છે, તમે બે પાવલા તેલ નાખ્યું અને અડધો ગ્લાસ પાણી નાખ્યું ને લોટને મસળીને પિંડલો કર્યો તો એને જોયું એમાં જ્ઞાન થયું કે ન થયું કે નહીં? એ કણિક બનાવે ત્યારે એને જ્ઞાન શરૂ થાય છે, ખરું? તો બનાવવાનું શરૂ કરે ત્યારે, પછી પહેલી વખત કાં તો એકદમ ઢીલો લોટ, ઢીલો પિંડલો બંધાઈ જાય, વધારે પાણી પડી જાય, અથવા ઓછું પાણી રહીએ તો પણ રોટલી બરાબર થાય નહીં. તો એક વાર, બે વાર, પાંચ વાર કરતાં કરતાં એને એ સંબંધીની સમજણ ત્યારે આવે છે જ્યારે એ પ્રયોગ શરૂ કરે છે ત્યારે સમજણ આવે છે. એને જોયું છે ત્યારે સમજણ આવી છે, પણ એ સમજણ કાચી છે, પાકી નથી, ખરી સમજણ નથી. હા, જોયું એટલે જ્ઞાન થઈ ગયું, રોટલી આમ ચોડવાય, આમ ચોડવાય, આમ ચોડવાય, પણ એ ચોડવે ભણે ત્યારે ખબર પડે કે આમ મણાય છે, ગોણાને ઉપર વેલણ ફેરવીને વીણાય છે. પણ એ જ્યારે પ્રયત્ન કરે અને પાંચ ગોણા બગાડે ત્યારે જ એને એ બગડે ત્યારે એને ખબર પડે છે કે આની એની સમજણ આવે છે કે રોટલી કરવી એટલે શું, રોટલી વણવી એટલે શું. એ પાંચ ગોણા બગડે ત્યારે એને સમજણ પડે છે, જોયું ત્યારે સમજણ નથી પડતી એમ કેવું છે. ત્યારે સમજણ પડે છે એને કે આ રોટલી કેમ બનાય છે, કે જરાક એક બાજુ વજન વધી જાય તો કાણું પડી જાય, વજન ઓછું રહ્યું તો જાડી થઈ જાય, એક બાજુ જાડી રહી એક બાજુ પાતળી રહી, જ કરે છે. એટલે જ્ઞાન અનુભવ પદ્ધતિએ પ્રવર્તે છે ત્યાં. એમ આત્માનું જ્ઞાન તે અનુભવ જ્ઞાન છે, પુસ્તકીયું જ્ઞાન નથી, પોપટીયું જ્ઞાન નથી, આ અનુભવનું જ્ઞાન છે. તો અનુભવ પદ્ધતિએ આ જ્ઞાન કરવું જોઈએ, આ સીધી વાત છે, અને એ જ્ઞાનની શૈલી છે. અનુભવ પદ્ધતિ વગર એ જ્ઞાન ન થાય. આ ડ્રાઇવિંગ શીખે ત્યારે બતાવે છે કે નહીં, આ ફલાણું કહેવાય, આ ફલાણું કહેવાય, આ બ્રેક કહેવાય, આ એક્સેલેટર કહેવાય, આમ કહેવાય, ક્લચ કહેવાય, આમ છે તેમ છે, બધું જ્ઞાન કરાવી દે એને. આ પૈડું છૂટું પડી જાય, ક્લચ છોડો એટલે જોઈન્ટ થઈ જાય, ફલાણું છે ક્લચ પ્લેટ, અરે આમ કનેક્શન છે, બીજું છે, તે બધું સમજાવી દે ને આવડી જાય ડ્રાઇવિંગ. 15 દિવસ મહિનો એ સ્ટિયરિંગ ઉપર બેસીને પ્રેક્ટિસ કરે ત્યારે ડ્રાઇવિંગ શું એનું એને જ્ઞાન થાય, કેમ કે કયા ટર્નમાં કેટલી સ્પીડ એડજસ્ટ કરવી એ અનુભવ વગર ના આવડે, એની કોઈ થિયરી ન હોય, એની થિયરી બતાવી દે લ્યો. કોઈ થિયરી ખરી? અને ગામ બહાર નીકળ્યા પછી અજાણે રસ્તે કેટલો વળાંક ક્યાં આવશે એનું કોઈ પહેલેથી નકશો હોય છે કાંઈ? એ તો અનુભવ જ્ઞાન હોય જ એડજસ્ટમેન્ટ કરી શકે, સીધી વાત છે. એમાં કઈ શીખેલું વાંચેલું જ્ઞાન કામ આવે કઈ? એમ આ અનુભવ જ્ઞાનમાં તો અનુભવ પદ્ધતિ વખતે જ સમજાય છે. જ્યાં સુધી શાસ્ત્ર વાંચનારો મુમુક્ષુ પોતે વાંચેલી વાતને પ્રયોગમાં ન મૂકે ત્યાં સુધી એને ખરેખર વાંચેલા વિષયની સમજણ નથી આવતી. ભલે કોઈ ગમે એટલો અહંપણું રાખે કે નહીં હું હવે બરાબર સમજી ગયો છું, મને બરાબર સમજણ પડે છે, મારી ભૂલ નથી, હવે બધા તમે કયો એ નહીંથી હું બધું સિદ્ધ કરી દઉં વસ્તુના સ્વરૂપને, ગમે એવો વિદ્વાન હોય, જ્યાં સુધી પ્રયોગમાં ઉતરે નહીં ત્યાં સુધી આ વિષયની ખરી સમજણ આવતી જ નથી. આપણે માનવા તૈયાર નથી કોઈ કહે તો બિલકુલ નહીં ને નહીં. એટલે અનુભવ પદ્ધતિ નો એક પ્રશ્ન કરે ને એટલે ઓલા મન થઈ જવું પડે. અને જ્ઞાની તો પદાર્થ નું સ્વરૂપ જાણે છે, ક્ષોભસમ ઓછો છે, પણ પેલો કે છે ત્યારે મેળવી લે છે, એટલી શક્તિ છે એનામાં કે જે 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 ન્યાયથી વાત કરવા માંગે છે એને મેળવી લે છે. એટલે જ્ઞાનીને મૂંઝાવાનો પ્રશ્ન નથી. અને કોઈને એમ લાગે કે કોઈ એવો પ્રશ્ન આવશે ને જ્ઞાની મૂંઝાઈ જશે તો કોઈ જ્ઞાનીને સમજ્યો નથી કે જ્ઞાની એટલે શું. કોઈ કદાચ કોઈને એમ લાગે કે ભાઈ આ જ્ઞાની ઓછા ક્ષોભસમ વાળા છે, અને કંઈક એવો પ્રશ્ન આવશે ને ગુંજાઈ જશે તો બરાબર જવાબ નહીં આપી શકે તો કોઈ જ્ઞાનીને જ સમજ્યો નથી એમ છે. ખરેખર એવો પ્રસંગ બન્યો હતો સોગાનીજીના ઉપસ્થિતિમાં, એમણે પ્રશ્ન તો એ પૂછ્યો હતો કે આત્માના મૂળ સ્વરૂપમાં પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે મૂળ સ્વરૂપ આત્માનું છે તો અવસ્થામાં રાગની ઉત્પત્તિ આત્મામાં કેમ થાય છે અને એ અવસ્થા પછી વિલીન થાય છે. તો આત્માની અવસ્થા તો આત્મામાં જ વિલીન થાય છે, કાંઈ પરદ્રવ્યમાં તો ભણતી નથી, તો રાગનું શું થાય છે? જ્યારે આત્માની રાગરૂપ અવસ્થા આત્મામાં ભળે છે તો રાગનું યોગ્ય શું થાય છે? આવો એક પ્રશ્ન પૂછવો હતો. એટલે એમણે પહેલા એ પ્રશ્ન તો પોતે અંદરમાં રાખ્યો, પેટમાં રાખ્યો, અને પ્રશ્ન બીજો પૂછ્યો બાંધી લેવા માટે. એક વખત બાંધી લ્યો અમને, પછી જવાબ આપવામાં તકલીફ પડશે. આ ક્ષોભસમ વાળા શું કરે છે કે આત્મા શુદ્ધ છે ને કે શું બાંધ્યા કે આત્મા તો મૂળ સ્વરૂપે શુદ્ધ છે ને કે જો એમ કે શુદ્ધ છે તો પછી અશુદ્ધતાનો પ્રશ્ન ઉઠાવી શકાય. એટલે પહેલો પ્રશ્ન એમણે એ કર્યો કે આત્મા શુદ્ધ છે કે નહીં, તો એમણે ના પાડી કે ના આત્મા શુદ્ધ નહીં હૈ કે, તો કે ક્યા બાત કરતે હો કે ગુરુદેવ હંમેશ કહેતા હૈ કે આત્મા શુદ્ધ હૈ, ક્યા બાત કરતે હો આપ કે આત્મા શુદ્ધ નહીં હૈ ક્યા, તો કે ના આત્મા શુદ્ધ હૈ ના આત્મા અશુદ્ધ હૈ. હા તો બેનજી એ જવાબ આપ્યો કે આત્મા શુદ્ધ નથી આત્મા અશુદ્ધ નથી. કેમ કે શુદ્ધતા અશુદ્ધતા તો પર્યાયનો ધર્મ છે અને તમે તો મને આત્માના મૂળ સ્વરૂપનો પ્રશ્ન પૂછો છો. ખ્યાલ તો આવી ગયો તો એમને થોડા પરિચય ઉપરથી કે આ એક બંધારણના અભ્યાસી માણસ છે, શું દ્રવ્ય પર્યાયનો વિષય ઉપર વિચાર કરે છે, એને મૂળ સ્વરૂપનો પ્રશ્નમાં સિદ્ધ શુદ્ધતાનો પ્રશ્ન ઉઠાવ્યો. એટલે પાછળ ગમે એને પૂછવું હોય પણ આમને તો જેવું વસ્તુનું સ્વરૂપ જોયું એવું કહ્યું, શું એમણે કેમ એવો જવાબ દીધો કે પોતાને એવું વસ્તુનું સ્વરૂપ દેખાય છે કે એ શુદ્ધ નથી ને અશુદ્ધ નથી, જેવો જૈસા હૈ વૈસા હૈ, આત્મા ન તો શુદ્ધ હૈ ન તો આત્મા અશુદ્ધ હૈ, આત્મા જૈસા હૈ વૈસા હૈ. હવે આવનારો પ્રશ્ન પછી આવે જ નહીં, કેવી રીતે આવે? પછી તો પ્રશ્ન જ લાગુ નથી પડતો. પછી એમણે ચોખવટ કરી કે બરાબર છે, હવે આમાં તો કંઈ પહોંચાય એવું છે નહીં, તો કે આત્મા શુદ્ધ છે સ્વરૂપે, એમાં રાગાદી નથી, એ અપેક્ષા એ ગુરુદેવ શુદ્ધ કહે છે તો એ અપેક્ષા તો માન્ય હોવી જોઈએ. તો કે ઠીક છે, હવે તમારે કેવું શું, તો કે રાગ કેમ નીકળ્યો, આત્મામાંથી કેમ નીકળ્યો? શું તો કે એ તો વ્યક્તિરૂપ વાત છે અને આ શક્તિરૂપ આત્મા છે, શક્તિને વ્યક્તિની મેળવણી ન હોય. શું શક્તિ તે શક્તિનું સ્વરૂપ છે ને વ્યક્તિ તે વ્યક્તિનું સ્વરૂપ છે. હવે બંધારણનું એ ગમે એટલું શાસ્ત્રમાં જઈને વિદ્વાન પૂછે પણ જ્ઞાની જે બંધારણને સમજે છે એ પુસ્તક વાંચીને કોઈ સમજતું નથી. એ વિશે ઘણો સૂક્ષ્મ છે બંધારણ. જેટલો પુસ્તકથી સ્પષ્ટ કોઈ સમજી લઈએ ધારી લઈએ એટલો બંધારણનો વિષય સ્થૂળ નથી, એથી પણ સૂક્ષ્મ છે અને એ જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે. એટલે જ્ઞાનીને ક્યાંય મૂંઝવણનો સવાલ નથી, ક્યાંય ભૂલનો સવાલ નથી, કેમ કે એને તો પદાર્થ દર્શન છે. એ તો અન્ય મતિમાં બહુ સમર્થ વિદ્વાનો થાય છે. અને જૈન જ્ઞાની જે હોય આત્મજ્ઞાની એ બહુ ઓછા અલ્પક્ષોપક્ષમ વાળા પણ ઘણા હોય છે, છતાં પણ એને પદાર્થ દર્શન છે એટલે સામો ક્યાં ભૂલે છે એ વાત એને બરાબર સમજાય છે. ભલે સમજાવી ન શકે, કહી ન શકે, બીજી વાત છે, જ્ઞાનમાં બરાબર વાત આવે એમાં ફેર નથી. એટલે આપણે તો અહીંયા વાત ચાલી અનુભવ કરીને લખશો એમ કહ્યું છે. તો એમ કે આ વિષય તમે કોઈ વાત તમારી ધારણામાં હોય તો જવાબ આપી દેશો, ને ધારણા પ્રમાણે જવાબ નહીં આપી દેતા. કંઈક સમ્યકત્વનો પ્રયાસ કરીને એ પ્રયાસમાં આવીને વાત કાંઈ જો ભાસતી હોય, ભાષ્યમાન થતી હોય કે આમ સંકેત થયું ગણાય, આ વખતે સંકેત થયું ગણાય, આ કારણે સંકેત થયું ગણાય, એવું કોઈ જો તમારા જ્ઞાનમાં ભાસતું હોય તો એ રીતે ઉત્તર લખજો. એમ કેવું છે બહુ સારી પદ્ધતિ લીધી છે, અનુભવ કરીને લખજો. એટલે અનુભવનો પ્રયત્ન કરીને લખજો ત્યારે તમને ભાષ્યમાન થશે કે સમ્યકત્વ ક્યારે થયું ગણાય. કેમ કે પ્રશ્ન સમ્યકત્વનું સ્વરૂપ શું એમ નથી, પ્રશ્નમાં બહુ માર્મિક વાત છે. એ સમ્યકત્વ ક્યારે થયું ગણાય એમ કે છે. થઈ ગયું તો એને આમ સંકેત છે એમ પરિભાષા નહીં કરવી. કોઈ મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થયો તો એ ક્યારે થયો અનુભવ કરીને લખશો તમે. એ દિશામાં તમે પ્રયત્ન કરીને, એ દિશામાં તમે પ્રયોગ કરીને તમને સમજાવી જણાવજો એમ કે છે. કે આવો કોઈ પ્રયોગ કરે ત્યારે એને એ પ્રયોગમાં આગળ વધતા આમ થાય ત્યારે એને સમ્યક થયું ગણાય. વિષય લેવો છે, નિર્ણયનો વિષય આગળ જતા લેવો છે, સુધારસ કરીને વાત લેવી છે તો એ વિષય ઉપર લઈ જાય છે, નિર્ણય કરવા ઉપર લઈ જાય છે, સ્વરૂપના નિર્ણય કરવા ઉપર લઈ જાય છે. જ્યારે સ્વરૂપનો નિર્ણય થાય છે ત્યારે નિર્વિકલ્પ તત્વનો જ્ઞાનમાં નિર્ણય થાય છે. કેમ કે સામર્થ્ય છે એમાં તો વિકલ્પ નથી, વિકલ્પ નિર્વિકલ્પ અવસ્થા ધર્મ છે. પણ જેવું નિર્વિકલ્પ પરિણમન છે એવું નિર્વિકલ્પ ત્યાં તત્વ છે લક્ષ્મણ અવલંબનમાં. તો એ અવલંબનભૂત તત્વનો જે નિર્ણય છે એ નિર્ણય થાય છે ત્યારે એનો રસ ચડે છે. અને ત્યારે એનો જે રસ ચડે છે મહિમાને લઈને એ રસ ત્યાં એક તબક્કે સમ્યકત્વની સ્પર્શના થાય છે કે જ્યારે પરિણામ પણ નિર્વિકલ્પ હોય છે. એ વખતે નિર્વિકલ્પ સ્વરૂપનો સૂક્ષ્મ વિકલ્પ, હું નિર્વિકલ્પ છું એવો સૂક્ષ્મ વિકલ્પ પણ અસ્ત થઈ જાય છે ત્યારે નિર્વિકલ્પ, ત્યારે એને સમ્યકત્વની સ્પર્શના થાય છે. ક્યારે થઈ ગણાય, ક્યારે એટલે કેમ કરતા થઈ, એ કેમ કરતા થઈ એ ધારણાનો વિષય નથી. એ બાજુના પ્રયોગમાં જઈને તમે વાત કરો આ કેવી રીતે થાય છે. જે લાઈન પકડાવે છે હવે સમ્યક દર્શનની લાઈન હાથમાં લેવી છે. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, હવે તો બીજી વાત કરે છે, એક સાથે બીજી વાત કરે છે. ચાર લીટીમાં તો એમણે અસ્થિ નાસ્તિથી બે પડખા ઉપર લાઈન દોરી આપી દીધી છે કે જે મમત્વ મારાપણું પોતાપણું તમારા ઉપાધિના પ્રસંગોમાં થઈ રહ્યું છે એ પકડ ઢીલી કરી નાખો. એ પકડ એકદમ ઢીલી થઈ જવી જોઈએ. એના ઉપર જરા પણ પોતાપણાની પકડ છે એ નુકસાનકારક છે, જેટલી જેટલી નુકસાનકારક છે એમ સમજીને એ જેમ થતું એમ થવા દઈએ. કેમ કે અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં પોતાપણું જીવ રાખે અને આત્મામાં પણ પોતાપણું થાય, એ એક સાથે બે વાત નથી બનવાની. આ બાજુથી અન્ય દ્રવ્યને અન્ય ભાવમાંથી પોતાપણું મટે તે જ કાળે આત્મામાં આત્માપણું થાય. તો ક્યારે સમ્યક્તની સ્પર્શના થઈ ગણાય? કે અહીંથી પોતાપણું મટે ત્યારે અહીંયા આ પોતાપણું થાય. આત્મામાં પણ પોતાપણું રહે અને રાગ અને સંયોગમાં પણ પોતાપણું રહે, ઉપાધિ ને ઉપાધિ ભાવમાં પણ પોતાપણું રહે, એમ બે વાતમાં તો એક સાથે પોતાપણું રહેતું નથી. અસ્તિત્વ એક જ જગ્યાએ પકડાય છે, કાં તો જે સ્વરૂપ અસ્તિત્વ ગ્રહણ કરે, કાં તો વિભાવ અને પરનું અસ્તિત્વ સ્વપણે ગ્રહણ કરી લે. એ તો આના જેથી કરેલું છે, તો એ વાત હારવાર લઈ લીધી એમણે કે સંસારની ઉપાધિનું જેમ થતું હોય એમ થવા દેવું. ઉડાડીઓ કરી એમ થતું એમ થવા દો. એક વાર સાવધાની છોડી દો તમે, કર્તવ્ય એ જ છે, આ જ કરવા જેવું છે. અભિપ્રાય એ જ રહ્યા કરે છે, એવા અભિપ્રાયથી પકડ છોડી દો કે મારું નથી. અભિપ્રાય ઘડો, નિર્ણય ઘડો, એનો નિર્ણય કરો પાકો, મારું નથી. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે, અને ધીરજથી એટલે નિરસ પરિણામે ઉદયને વેદી લેવો, ભોગવી લેવો, પણ એમાં તીવ્ર રસ નહીં થવો જોઈએ. એમ અસ્થિ નાસ્તિથી બે બાજુથી ઘડતર એક આ સવા નીતિ છે ને આ દોઢ નીતિ છે. પણ અસ્થિ નાસ્તિથી બે બાજુથી ઘડતર જેમ કોઈ ઘડે એવી સુભાષભાઈને સાથેની પરિસ્થિતિ એમણે પત્રમાં લીધી. ઉપરથી પત્ર સાદો દેખાય છે પણ એટલો સાદો નથી, પત્રમાં ઊંડાણ ઘણું છે. વિશેષપણે લખવાનું બને તો કરશો. હવે કઈક જવાબ તો આપ્યો છે એમણે, આ બધા જવાબ વાંચવા જેવા છે. આપણે તો કેટલો તૈયારી કરીને નહીં ગયેલા તે દિવસે કે કયા પત્રમાં નો ઉત્તર વાંચવા જેવો છે, કયા પત્રનો ઉત્તર વાંચવા જેવો છે, તો તારીખ મેળવીને વાંચી શકાય. એટલી તૈયારી કરીને ગયા હોય તો બીજા પત્રો વાંચવાનો સમય ન રહે, મુદ્દાના પ્રથમ પત્રો શોધી અને એના ઉપર સ્વાધ્યાય થઈ શકે, અભ્યાસ થઈ શકે. ઉત્તર તો આપ્યો છે કે સમ્યક્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. એટલે લખ્યું છે એમાં સંતોષ નથી થયો, લખેલો ઉત્તર સત્ય છે પણ હજી વિશેષ માગે છે. એટલે તીવ્ર વિપર્યાસ નથી જોયો એમણે, ચોખ્ખી ભૂલ નથી જોઈ, ઊંધું લખ્યું છે એવું નથી જોયું, પણ જે લખ્યું છે એ પોતાને અધૂરું લાગે છે. એટલે વિશેષપણે લખશો, તમારી વાત ઠીક છે, સત્ય છે, એટલે ઠીક છે. હું તો એમને તો ઉભા રાખવાની પદ્ધતિ એટલી બધી છે કે એકવાર ખોટું હોય તો ખોટું ન કહે પણ સાચું આમ છે એટલું જ કહે. શું તમારી વાતમાં ભૂલ છે એમ ન કહે પણ ભૂલ વાત આમ છે, એટલે તમારે ભૂલ સુધારવી એટલે સુધારી લીધું. એવી એક એમને ભાષાની મૃદુતા હતી. લખેલો ઉત્તર સત્ય છે, પ્રતિબંધ પણ દુઃખદાયક છે. જેટલો જીવ અન્ય દ્રવ્ય અને અન્ય ભાવ સાથે તીવ્રતાથી પ્રતિબંધ પામે છે એટલે જોડાય છે એટલું દુઃખ છે, એના પ્રમાણમાં દુઃખ છે. જેટલો તીવ્ર વરસે કરીને જોડાય એટલી આકુલતા તીવ્ર થઈ જાય એ દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન છે. એ રીતે જે પત્રનો ઉત્તર આપ્યો છે એનો સંક્ષેપમાં ઉત્તર આપ્યો છે અને વધારે ઉત્તર માંગ્યો છે એમાં. પ્રતિબંધ એટલે સારી રીતે બંધાય છે જીભ, મિથ્યાત્વ અવસ્થામાં તન્મય થઈને એકમેકપણે તન્મય થાય છે. એમાં તીવ્ર મંદપણું છે પણ જે એકમેક તન્મયપણું એકત્વ થઈ જાય છે મિથ્યાત્વ અવસ્થામાં એ દુઃખદાયક છે. સારી રીતે બંધાવવું એને પ્રતિબંધ કહે છે. 356 સ્વરૂપસ્થ જેઠાણી લિખિત નામ નથી લખતા આવે સ્વરૂપસ્થ પોતાની દશા મૂકે છે સ્વરૂપસ્થ રહેલા એવા મારા તમને યથાયોગી યોગ ઉપાધિ રહ્યા કરે છે બે સાથે સાથે છે આત્મસમાધિ પૂર્વક યોગ એટલે જોડાણ અને ઉપાધિ આંશિક યોગ અને આંશિક ઉપાધિ રહ્યા કરે છે જે પ્રતિબંધને લીધે એટલા બંધનને લીધે હાલ તો કાંઈ ઈચ્છિત કરી શકાતું નથી જેવી અમારી ઈચ્છા છે આગળ વધવાની એવું કાંઈ કરી શકાતું નથી બહારમાં પણ ઈચ્છા પ્રમાણે કાર્યો કરી શકતા નથી અંદરમાં પણ અમારી ઈચ્છા આ રીતે રોકાવાની છે નહીં અને રોકાવવું પડે છે આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનના ભાનનો પણ ત્યાગ કર્યો હતો એટલે કે શરીરની માવજત પણ છોડી દીધી હતી શરીર સંસ્કાર નથી કરતા ને મુનિ છે એ સ્નાન કરતા નથી શૃંગાર કરતા નથી અને મુનિ દશામાં શૃંગારનો ત્યાગ છે કેશ નખ કે અંગે શૃંગાર નહીં અપૂર્વ અવસરમાં ગાયું ને કોઈ પણ શરીરના અવયવ ઉપર શૃંગાર ન હોય મુનિ દશાથી જ નથી હોતો અર્યન દશામાં તો પ્રશ્ન જ નથી પણ મુનિ દશાથી શૃંગારનો ત્યાગ છે એ મૂળભૂત ધર્મ છે કેમ કે શરીરના ભાનનો પણ ત્યાગ કરે છે મનીતો પોતે દેહના સંયોગમાં છે કે નહીં એ ભૂલી જાય છે એવી આત્માકાર દશા એ વર્તે છે કે પોતાના શરીરની હૈયાતીને ભૂલી જાય છે ઠંડી ગરમી એની અસર કેમ નથી પદ્મ પ્રમલધારી દેવ લખે છે કે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેનો પરિગ્રહ છે જ્યારે જ્યારે અધિકાર પૂરો કરે છે ત્યારે આટલી વાત લખે છે વચ્ચે પણ એક બે જગ્યાએ લખી છે એક બે શ્લોકની અંદર પાંચ ઇન્દ્રિયોવાળું શરીર છે પણ એ ખોખું ખાલી ખોખું છે અમારો ઉપયોગનો ફેલાવો નથી એની અંદર મિથ્યા દ્રષ્ટિના પરિણામ તો ત્યાં ધામે નાખીને પીડ્યા છે ચોંટીને પીડ્યા છે મુનિરાજ કહે છે કે અમારો ફેલાવો નથી ઉપયોગનો ફેલાવો નથી ઉપયોગ વગરનું ખાલી ખોખું છે શરીર તો એટલે અમને ભાન નથી કે ઠંડી કેટલી પડે છે ગરમી કેટલી પડે છે ઠંડી આત્માને લાગે છે કે નથી લાગતી કાંઈ ભાન નથી એ ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનના ભાનનો પણ ત્યાગ કર્યો હતો એ આવા જ હેતુએ કર્યો હતો કે જેથી એમને ક્યાંય પણ કોઈ પણ ઉપાધિવાળા સંયોગની અંદર જોડાવાનો પ્રશ્ન રહે નહીં આ સર્વસંગ પરિત્યાગની જે એમની ભાવના છે મુનિદશાની 24મા વર્ષે સંગીત થયું છે અને ત્યારથી મુનિદશાની ભાવના ઘણી જોર પકડે છે એ ઘણેથી સંકેત નીકળે છે કેટલાય પત્રો થી એમાં
નીચે ફૂટબોલ છે કરતા કર્ણ વગેરે આત્મા જ છે એવું નિશ્ચિતતા બે વાત નક્કી થઈ જાય છે એક વાત તો એ કે કરતા કર્ણ વગેરે આત્મા જ છે ઉદગલાદી નથી અર્થાત આત્માને પરદ્રવ્ય સાથે સંબંધ નથી બીજી વાત એ નક્કી થાય છે કે અભેદ દ્રષ્ટિમાં કરતા કર્ણ વગેરે ભેદો નથી એ બધું એક આત્મા છે અર્થાત પર્યાયો દ્રવ્યની અંદર ડૂબી ગયેલા છે પર્યાય દ્રવ્યને અટેલી આવી વાતે બરાબર પર્યાય દ્રવ્યમાં ડૂબી જાય કે હા સાહેબ બરાબર પ્રમાણ હતો ટીકા જે પુરુષ એ રીતે કરતા કર્ણ કર્મ ને કર્મ ફળ આત્મા જ છે અને બધી શુદ્ધ પર્યાયની વાત છે અશુદ્ધની વાત નથી એ નિશ્ચય કરીને ખરેખર પરદ્રવ્ય રૂપે પરણતો નથી જે પુરુષ પરદ્રવ્ય સાથે સંપર્ક જેને અટકી ગયો છે અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે મૂળમાં ફૂટપોટમાંથી દ્રવ્યમાં પર્યાયો પ્રલીન, વિશેષ કરીને લીન લીન થયા છે એવા શુદ્ધાત્માને ઉપલબ્ધ કરે છે. દ્રવ્યમાં પર્યાયો પ્રલીન થાય એવા શુદ્ધાત્માને ઉપલબ્ધ કરે છે. પરંતુ અન્ય કોઈ પુરુષ એવા શુદ્ધાત્માને ઉપલબ્ધ કરતો નથી. એકલા ધ્યેયની વાત કરે અને જ્ઞાતા ધ્યાનને ધ્યેય થાય છે, જ્ઞાતા જ્ઞાનને ધ્યેય જ્ઞાનનું પણ થોડું તો લક્ષમાંથી છૂટી જાય છે. તો જ્ઞાનની પર્યાયનો નિશ્ચય અનુભૂતિ અનુભવના કારણે ઉત્પાદન જરૂરતમ થતું જ્ઞાન જ થતું હોય તો અન્ય મતિ છે. જે બનાવવાનું ફળ એના જ્ઞાનમાં જે વસ્તુ હોય, જે વસ્તુની સ્થિતિ, એ સ્થિતિનું જ્ઞાન તો થવું જોઈએ ને. ભલે આશ્રય એનો નથી, આશ્રય તો એકનો છે, પણ અનેકનું જ્ઞાન થાય છે. પ્રમાણમાં આખો પ્રવેશ જ્ઞાનમાં જ નહીં, પરિસ્થિતિમાં બધું અધિકારી લીધું. જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર એટલે પેલા જ્ઞાન માત્ર વિષય, પછી જ્ઞાન માત્ર એટલે અનંત શક્તિમાં ઉછળે છે. એક જ્ઞાન માત્ર ના બે અધ્યાય, જ્ઞાન માત્ર એટલે સ્વીકારી રહ્યો, જ્ઞાન માત્ર એટલે ગુણ નહીં, અનંત ગુણ નો પેઢ જ્ઞાન માત્ર છે. કેમ કે જ્ઞાનથી આત્માને સંબોધે છે, અસાધારણ લક્ષણ છે ને. તો જ્ઞાન માત્ર એટલે સ્વીકારી રહી નાય, અને પછી કે એનું અવલંબન થયું તો હું એ જ્ઞાન માત્ર થઈ ગયો કહે. જ્ઞાન માત્ર હતો અને જ્ઞાન માત્ર થયો, એ બધી એમાં આવી જાય. બધા ધર્મો અનંત ગુણ, અનંત ધર્મ જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય. કાંઈ પણ જ્ઞાનનું બાકી નહીં, વિષયનો પ્રતિબંધ છૂટી જાય. વિષયનો કાંઈ પ્રતિબંધ નહીં, ઉપયોગ ને વિષયનો પ્રતિબંધ તે પ્રતિકૂળતા છે, ને પ્રતિકૂળતા કે આકૂળતા છે. આ છેલ્લી સ્થિતિની વાત છે. અનુભવ પહેલા જો જ્ઞાનની પર્યાયમાં અનંત ધર્મ એક યુગપદ ન જાણવામાં આવે તો એ ઉપયોગમાં જ્ઞાનનું આખું જ્ઞાન નથી થતું, તો એ ઉપયોગને વિષયનો પ્રતિબંધ છે. અને પ્રતિબંધ એ કેટલી પ્રતિકૂળતા અને પ્રતિકૂળતા કેટલું દુઃખ છે એ વખતે. એટલે બાકી આખો આત્મા જયારે એને જ્ઞાનના અધ્યય થઈ જાય છે ત્યારે જાણવાનું કાંઈ બાકી નથી. પરોક્ષ અને પ્રત્યક્ષ પૂરતું ભલે ભેદીએ એ જુદો વિષય, પણ વિષય આખો આવે છે. એવું ભગવાન જેટલું જાણે છે એટલો નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં એક સમયમાં શુદ્ધ જ્ઞાન જાણે. કોઈ ધર્મ જાણવાનું બાકી નથી, એવી જો જાણવું બાકી રહીએ તો આને રહીએ. જો એક ધર્મ જાણવાનું બાકી રહીએ તો વિષયનો એટલો પ્રતિબંધ થયો એટલી ઈચ્છા ઉત્પન્ન થાય છે, જ્ઞાનને વિષય પૂરો નથી મળ્યો. આ અગ્નિની વાત ચાલે છે, ધ્યેય પૂર્વક પ્રોત્સાહનું સૂત્ર છે. મોદી સાહેબ એ ઘણું જીણું જીણું છે, તો પ્રવર્તન સાર બહુ એના જ્ઞેય થાય ત્યારે જુદાત્માની પ્રાપ્તિ થાય એમ કે છે. અનુભવના કાળે એટલો ત્રિકાળી દ્રવ્યો તો એને ઉપાદેયપણે જાણવામાં આવ્યું, પણ ત્યારે ઉપાદેયપણે જાણવામાં આવ્યો ત્યારે આત્મા સમ્યક દ્રષ્ટિમાન જાય તો પરમે છે ને, પરમે છે ને. અપરિણામીના લક્ષ્ય આત્મા રામ થયો ને, પરિણામી થયો ને, નો પરિણામી થયો. તો એ જયારે પરમે છે આત્મા ત્યારે અપરિણામી તો શુદ્ધાંત થયું, પણ આજે આખા પરિણામી દ્રવ્યનું એને જ્ઞાન થયું.